તારીખ 3/6/1994 શ્રી સમયસર શ્લોક 136 અને 137 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 190.
જરા પણ એને ઉપાધિ સમજતા નથી એ વિશે પહેલા પેરેગ્રાફ વાંચાયો. હવે નીચે કહે છે, જો કોઈ જીવ રાગ ને ભૂલો જાણી એના પ્રત્યે લેશ માત્ર રાગ કરે તો ભલે તે સર્વશાસ્ત્રો ભણી ચીતો હોય, મુનિ હોય, વ્યવહાર ચારિત્ર પણ પાળતો હોય, તો પણ એમ સમજવું કે તેણે પોતાના આત્માનું પરમાર્થ સ્વરૂપ નથી જાણ્યું. ટીકાનો ભાવાર્થ છે બરાબર છે. પાનું 316 સાથે છે. ટીકાના ભાવાર્થનો પહેલો પેરેગ્રાફ થઈ ગયો છે. કેમ કે ગાથામાં એમ નહીં, અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જેને, તો એ કયો અણુ માત્ર એટલે લેશ માત્ર રાગ કે રાગ ને ભૂલો જાણવો, તે રાગ નો રાગ એની અહીંયા વાત છે. એકલા રાગ ની વાત નથી પણ રાગ ના રાગ ની વાત છે. નીચે સ્પષ્ટ કર્યું છે કોઈ જીવ રાગ ને ભલો જાણી તેના પ્રત્યે લેશ માત્ર રાગ કરે, થોડોક રાગો ન કરે, થોડોક રાગ કરે, રાગ પ્રત્યેનો થોડોક જ રાગ હોય, રાગો ન હોય, તો કે એક કણ હોય તો પણ ત્યાં મિથ્યાત્વ સાથે ને અજ્ઞાન સાથે સંબંધ જોડાય છે. અથવા તો સ્વરૂપ નું અજ્ઞાન હોય તો જ એમ થાય, નહીતર એમ ન થાય. શું છે પોતાના આત્માના પરમાર્થ સ્વરૂપ ને તેને નથી જાણ્યો એટલે એમ કેવું છે કે જેને પોતાના આત્મ સ્વરૂપ ને જાણ્યું હોય એને આત્મજ્ઞાન માં પોતાનું સ્વરૂપ સર્વસ્વપણે ઉપાધિ હોવાને લીધે આત્મ સ્વરૂપ થી વિરુદ્ધ એવો રાગ જ્યાં પણ એને ઉપાધિ હોય શકે નહીં. અથવા જે રાગ ને ઉપાધિ કહેતા હોય એને આત્મ સ્વરૂપ જાણ્યું નથી જાણ્યું એ વાત નક્કી થઈ જાય છે, નિશ્ચિત થઈ જાય છે. એટલે રાગ ના હિમાયત છે એ તો પ્રગટપણે જ મિથ્યા દ્રષ્ટિ છે. રાગ ના હિમાયત છે એ તો પ્રગટપણે જ મિથ્યા દ્રષ્ટિ છે, પણ થોડોક મનમાં અંદર અભિપ્રાયમાં થોડોક રાગ નો રાગ રહ્યો હોય તો પણ નિયમ થી એ મિથ્યા દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ નથી. રાગ નો જો નિષેધ ન કરે તો રાગ નો રાગ હોય હોય ને હોય છે, અને તો એને સ્વરૂપ નું અજ્ઞાન એને મિથ્યાત્વ હોય હોય ને હોય છે. એમ કેવું ફરીથી, જો કોઈ જીવ રાગ ને ભલો જાણીને તેના પ્રત્યે લેશ માત્ર રાગ કરે, રાગ ને ભલો જાણીને તેના પ્રત્યે લેશ માત્ર થોડો પણ રાગ કરે, ચોખ્ખી હિમાયત કરે, એનો તો કઈ વિચાર જ કરવાનો રહેતો નથી. હા, એક તો બુદ્ધિ હોય તો જ થાય, અથવા સ્વરૂપ નું અજ્ઞાન હોય તો જ એમ થાય. આત્મ સ્વરૂપ જ એવું છે કે એનું જેને જ્ઞાન હોય એ એનાથી વિરુદ્ધ પક્ષમાં જે છે વિરોધી છે ઘાતક છે. શું સ્વભાવનો ઘાતક છે, વિરોધી છે, અનિષ્ટ છે સ્વભાવ માટે, એની ઉપાદેયતા એની અનુભૂતના એને ભલો જાણવો એવું એનાથી થઈ શકે નહીં. પણ પુણ્યનું બંધ પુણ્ય તો ઉપાધિ ગણવું કે નહીં, ઠીક આ ભૂલાયા થાય છે. શું ઉપાદેય કરવું એમ નહીં, શું સુખમાં બે પાપાનું બંધ પુણ્ય છે અને એક પુણ્યનું બંધ પુણ્ય છે, અને પુણ્યનું બંધ પુણ્ય પરંપરા એ મોક્ષનું કારણ છે એવું પણ ક્યાંક આવે શાસ્ત્રમાં. શું સમય દ્રષ્ટિના પુણ્ય જોઈને સિદ્ધાંતિક દ્રષ્ટિએ વાત એવી છે કે અણુ માત્ર પણ લેશ માત્ર પણ રાગનો પક્ષ કર્યો ભલો જાણ્યો નિયમ છે, મિથ્યા દ્રષ્ટિ છે. પુણ્યનું મંદિર પુણ્ય લક્ષે તો પણ એ પુણ્ય પણ ન બંધાય એ વાત પણ ખરે છે. પુણ્યનું મંદિર પુણ્યને લક્ષે તો પુણ્યનું મંદિર પુણ્ય પણ બંધાતો નથી. સમય દ્રષ્ટિ નો હોય છે અને એને તો રાગ એ જ હોય છે, એને તો શું એ જ હોય છે. પણ કેટલાક મિથ્યા દ્રષ્ટિ જેવો એમ માને છે કે આપણે પુણ્યનું મંદિર પુણ્ય કરવા યોગ્ય છે, પાપાનું મંદિર પુણ્ય ન કરીએ પણ પુણ્યનું મંદિર પુણ્ય કરવા યોગ્ય છે, ને એવું પુણ્ય કરીએ તો આપણને મોક્ષના માર્ગના નિમિત્તો મળે, મોક્ષદાતાઓના નિમિત્તો મળે દેવગુરુશા, અને પરંપરાએ આપણો મોક્ષ થાય. હવે શું મોટો વિપ્રયાસ છે, મોટી ગડબડ છે. ઓળખ્યા નથી, ઓળખ્યા નથી પછી આજ્ઞાની છે, જ્ઞાની નથી અજ્ઞાની છે, નિયમ છે. એટલે કોઈ પુણ્યની ઉપાદેયતા સ્થાપતા હોય એટલે બીજો વિચાર કરવાનો રહેતો નથી કે એને આત્મજ્ઞાન છે કે નથી, એનો વિચાર કરવાનો રહેતો નથી. આ સીધી વાત થઈ ગઈ. અનાદિનું આમ તો લક્ષ બધું છે, એ શાસ્ત્રો વાંચીને કલ્પનાએ ચડીને એને ક્યાંકથી પોતાના સ્વભાવને રાગની જે રુચિ છે એને પોષણ કરવા માટે વાત ગોતી કાઢી કે પુણ્યનું મંદિર પુન તો ઉપાદે છે, બીજું કઈ નહીં પણ પુણ્યનું મંદિર પુન તો ઉપાદે છે, માટે સર્વથા શુભરાગને એ માનવો નહીં. પુણ્યનું મંદિર પણ સમય દ્રષ્ટિને જ હોય છે, જે સ્વરૂપના લક્ષે જ થાય, બીજાને ન થાય. પુણ્ય જેને હે હોય, શુભ જેને હે હોય, એક શુદ્ધાત્મા જેને ઉપાધિ હોય એને પુરુષાર્થની નબળાઈને કારણે શુભોપયોગ થઈ જતો હોય, જેની દ્રષ્ટિ અને રાગ ને નિમિત્ત ઉપર પડી હોય એને પૂજાનું મંદિર પણ ક્યાંથી થાય એમ કે છે. શું જે ભાવથી નિશંકર મૂત્ર બંધાય તે ભાવ પણ હે છે, ઉપાધે નથી એમ છે. શું અને એ પ્રકારનું પરિણમન તીર્થંકર દ્રવ્યને હોય, શું જ્ઞાનીને પણ હોય પણ તીર્થંકર દ્રવ્ય વિશેષપણે હોય, તીર્થંકર થવાના છે તો એને એમાં છે. બધા જ્ઞાનીને અભિપ્રાય તો સરખો છે પણ તીર્થંકર દ્રવ્યને તો રેશક પોતાની પ્રકૃતિ છે ને એનો નિષેધ આવશે, જોરથી નિષેધ આવે એમ છે. દિગંબર સંપ્રદાયમાં તો એ વાત ચાલે એવું નથી, ત્યાં તો સોળસ કારણ ભાવના ગાય બજાય ને એની પૂજા કરવામાં આવે અને અંદર અંદર એમ હોય કે આ સોળસ કારણ ભાવના ની પૂજા કરીએ છીએ એટલે આપણને કોઈને તીર્થંકર કર્મ બંધાશે, એને કોઈને બંધાય નહીં એમ છે. એ તો જ્ઞાન કરવાનો વિષય છે કે જેને તીર્થંકર નામ કર્મ કે ગોત્ર કર્મ બંધાય એને આવા 16 પ્રકારની ભાવનાઓ સહજપણે હોવા યોગ્ય છે. પણ ન હોય માટે કરવી, કર્તૃત્વ બુદ્ધિ કરવી માટે તીર્થંકર નામ કર્મ બંધાય એ વાતમાં કઈ માલ નથી. દર્શન વિશુદ્ધિ હોય એને આ 15 પ્રકાર હોય તો એ તીર્થંકર દ્રવ્ય હોય ને તીર્થંકર નામ કર્મ નું ઉપાર્જન થાય. પણ એ બુદ્ધિ હસ્તરેખા જોવે છે ને, આ રેખા ને લઈને તમારું આયુષ આટલા વર્ષ નું છે એમ કે આયુષ ની રેખા જોવે છે ને, આ રેખા ને હિસાબે એમ લાગે છે કે તમારું આયુષ આટલું છે. તો રેખા ને આધીન આયુષ છે, સોળસ કારણે ભાવના ભાવીને તીર્થંકર નામ કર્મ બાંધવો છે, બંધાય કોઈ દિવસ એમ કઈ બંધાય નહી. એટલે એને આત્માનું, પોતાના આત્માનું પરમાર્થ સ્વરૂપ એટલે મૂળ વાસ્તવિક સ્વરૂપ જ જાણ્યું નથી. કેમ કે સ્વરૂપ એવું છે, શું આત્મ સ્વરૂપ જ એવું છે કે એનું જ્ઞાન થાય એને એની એટલી બધી ઉપાદેયતા આવે, એટલી ઉપાદેયતા આવે કે એના વિરોધીને ઉપાદેય કરવાનો સવાલ જ ઉભો નથી થતો એમ કે છે. શું એ તો એનો વિરોધી છે રાગ, તો સ્વભાવ અને વિભાવ તો પરસ્પર વિરોધી છે. વિરોધી ને કેવી રીતે ઉપાદે, એને સ્વપ્નમાં પણ એને ઉપાદે હોય શકે. કર્મોદય જનિત રાગ ને જ સારો માયનો છે તેને, શું તેને કર્મોદય જનિત રાગ ને જ સારો માયનો છે અને તેનાથી પોતાનો મોક્ષ માયનો છે. ભલે પ્રતિપાદન એમ કરે કે રાગ થી મોક્ષ થતો નથી, પણ જેને કર્મોદય જનિત રાગ ને સારો માન્યો એને રાગ થી આત્મ કલ્યાણ માન્યું, જેને કલ્યાણ નો એક અંશ માન્યો એને પૂરેપૂરું મોક્ષ રૂપ કલ્યાણ પણ માની લીધું છે. અથવા જે કઈ પોતે કહ્યું શુભ રાગ છે, પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય જે કઈ કહ્યું, નિયમ સંયમ ગમે તે કર્યું, મેં કઈક મારા આત્મ કલ્યાણ માટે કર્યું છે, આટલું તો મેં કઈક કર્યું છે એને એમાં મોક્ષ માન્યો છે, એને આત્મ જ્ઞાન હોય શકે ને એને થઈ શકે નહીં, એ ચોખ્ખી વાત છે. આ રીતે પોતાના અને પરના પરમાર્થ સ્વરૂપ ને નહીં જાણતો હોવાથી આ રીતે પોતાના સ્વરૂપ ને પરમાર્થ સ્વરૂપ ને અને પરના સ્વરૂપ ને પરપણે નહીં જાણતો હોવાથી જીવ અજીવના પરમાર્થ સ્વરૂપ ને જાણતો નથી. જીવ અજીવ, જીવ પોતે છે ને અજીવ પર છે, સ્વપર નથી જાણતો તે જીવ અજીવ ને પણ નથી જાણતો. અને જ્યાં જીવ ને અજીવ બે પદાર્થો ને જાણતો નથી ત્યાં સમય દ્રષ્ટિ કેવો, એને બાકીના તત્વ નું જ્ઞાન છે એ વાત રહેતી નથી, માટે નવ તત્વ ને જાણતો નથી, માટે સમય દ્રષ્ટિ નથી. માટે રાગી જીવ, રાગી જીવ એટલે રાગ નો રાગી જીવ એમ અહીંયા લેવું, શું રાગ નો રાગી જીવ સમય દ્રષ્ટિ હોય શકે નહીં, આ સ્પષ્ટ વાત છે એ સાબિત કર્યું. હવે આ અર્થ નું કળશરૂપ કાવ્ય કહે છે, જે કાવ્ય દ્વારા આચાર્ય દેવ અનાદિ થી રાગાદિક ને પોતાનું પદ જાણીને સુતેલા રાગી પ્રાણીઓનો ઉપદેશ, રાગી પ્રાણીઓને ઉપદેશ કરે છે. શું કહે છે? અનાદિથી રાગ ને જ પોતાનું પદ માનીને, પદ જાણીને રાગમાં સુઈ ગયા છે. ગોનિંદ્રા સહિત રાગમાં સુતા છે, એને જગાડે છે, એને ઉપદેશ આપીને જગાડે છે. ભાઈ, રાગ ઉપાધિ છે, આ એક બહુ મોટી ભૂલ થઈ છે અને આ ભૂલને લઈને સંસારમાં જીવ રખડ્યો છે. આ સંસારાત પ્રતિપદમમી રાગિણો નિત્યમત્તાઃ સુપ્તાયસ્મિન પદમ અપદમ તદ્વિબુદ્ધ્યમ વિબુદ્ધ્યમ અંધાઃ એતૈતેતઃ પદમિદમદમ યત્ર ચૈતન્યધાતુ શુદ્ધ શુદ્ધ સરસ ભારતઃ સ્થાયી ભાવત્યમેતિ. શ્લોકાર્થ: શ્રી ગુરુ સંસારી જીવોને સંબોધે છે. હે અંધ પ્રાણીઓ, હો અંધા, હાલ્યો આંધળા કીધા, ઠીક, કેવા કીધા? આંધળા કીધા. કશાયથી કીધું હશે? કરુણાથી કીધું છે. કેમ કે જીવને પોતાના આત્મકલ્યાણની દિશા સૂજતી નથી. જેમ આંધળા મનુષ્યને પોતાના ઘરની દિશા નથી સૂજતી, એટલે ગમે ત્યાં ચાલ્યો જાય છે, ઘરથી પણ દૂર ચાલ્યો જાય છે. એમ જે અજ્ઞાનથી અંધ છે, એવા જેવો પોતાના આત્મકલ્યાણની દિશાની સૂઝ નહીં હોવાને લીધે અકલ્યાણના માર્ગને કલ્યાણનો માર્ગ માનીને એમાં જ આગળ વધે જાય છે. કેટલા લાખો કરોડો યોજન શું અંધ પ્રાણીઓ. આ સંસારાત એટલે અનાદિ સંસારથી માનીને પર્યાયે પર્યાયે પ્રતિપદમ, પદમ નો થાય પર્યાય લેવો, શું પદ એટલે પગલું ભરવું એમને, પરિણામ રૂપી ચાલ છે. અહીંયા પર્યાયે પર્યાયે ચાલે છે જીવ આગળ. અનાદિ સંસારથી માંડીને પર્યાયે પર્યાયે આ રાગે જીવો સદાય મત વર્તતા થકાલ્યો, મસ્ત થઈ ગયા છે. પર્યાયે પર્યાયે મસ્ત થઈ ગયા છે, એમાં રાગની અંદર મસ્ત થયેલા છે. રાગને જ આત્મા જાણી લીધો છે, રાગને આત્મા જાણ્યો છે, એ રાગમાં મસ્ત છે. અનાદિથી અનાદિ સંસારથી માંડીને પર્યાયે પર્યાયે રાગે જેવો સદાય મત વર્તતા થકાય, મત એટલે એકાકાર, એકત્વ બુદ્ધિ છે ને, એટલે એકાકાર થઈને વર્તતા થકા. જે પદમાં સૂતા છે, ઊંઘે છે, શું અહીંયા નિંદ્રા લઈ લીધી છે. જેમ માણસને નિંદ્રામાં ખબર પડતી નથી, નિંદ્રામાં પોતે કેમ સૂતો છે એની એને કઈ ખબર નથી, એમ આ મો નિંદ્રામાં પોતે શું કરે છે એની જ એને કઈ ખબર નથી. જે પદમાં સૂતા છે, ઊંઘે છે, સૂતા હોય ને એમને બીજું લક્ષણ એ છે, નિશ્ચિંત હોય સુવે ઊંઘે, ચિંતા હોય એને ઊંઘાવે નહીં, બરાબર છે? તો કે રાગમાં મસ્ત છે ને એટલે એ જ રાગમાં ઊંઘે ઊંઘે છે, સૂતા છે, નિશ્ચિંત થઈ ગયો. કેટલો દુઃખી છે આ મિથ્યાત્વ અવસ્થાને લીધે, અનંતકાળ નિગોદના દુઃખને, નરકના દુઃખને ભોગવવા પડશે એની એને ચિંતા નથી. આમ છે ને, રાગમાં ઊંઘે છે એનો અર્થ શું છે કે એને કોઈ ભવિષ્યના દુઃખો, અનંતા દુઃખોની તરવાર માથે લટકે છે એની ચિંતા નથી, ખબરે નથી. અને ઊંઘમાં ક્યાંથી ખબર હોય? ઊંઘમાં ખબર ક્યાંથી હોય પાછી? આ તો ઊંઘે છે એવા જેવો લીધા કે ઊંઘમાં એને ખબર હોતી. જે પર્યાય જન્મ માનો કે અત્યારે મનુષ્ય થયો, તો મનુષ્યોચિત જે કાંઈ ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, રહેવું, કરવું, મોજ મજા, સુખના સાધનો, બસ થઈ ગયું. એમાં આખો ભાવ ક્યાં વિતાવી દેવો, વિતાઈ જાય, વીતી જાય, એને ખબર પડે નહીં. અધૂરામાં પૂરું ફરજ પાછી બધી નક્કી કરે, રડવું એ ફરજ છે, કુટુંબ નું ભરણ પોષણ કરવું એ ફરજ છે, સંસાર ને નિભાવવો એ ફરજ છે, ફરજ છે એટલે એક ધર્મ છે, ઠીક ત્યાં સુધી ઠૂકી બેસાડે પછી એ આખો ભાવ હારી જાય. જે ભાવમાં એને અનંતકાળ નું આત્મકલ્યાણ માટેનું રિઝર્વેશન હાજુ કરી લેવાનું છે, આખો ભાવ એમ નેમ હારી જાય. આંખ વીંચીને ઉઘાડે ત્યાં જીવન ની સંધ્યામાં પહોંચી ગયો હોય. ઘડીક માં એને એમ થાય, ઘડીક માં અહીંયા આવી ગયા, કેમ કે એટલો મસ્ત હતો કે એને કાળ ક્યાં ગયો એ ખબર પડી નહીં. અત્યાર સુધી હું કર્યું ધંધો વેપાર કર્યો, એમાં સારો ધંધો ચાલ્યો ત્યારે એવા રસ ચડી ગયા, ત્યારે એવો અનુકૂળતાનો રસ ચડી ગયા, એમાં પાછો ક્યાંક પંચર પડે, પ્રતિકૂળતા આવે, ધંધો ખરાબ થાય, એ પાછો પ્રતિકૂળતાનો ખેદનો દ્વેષનો રસ ચડે, અરે આમ થઈ ગયું તેમ થઈ ગયું, ગમે એમ કરીને અમે બધું હરખું કરવું પડશે, ને ત્યાં સુધી ઉપાધિ પડશે, ને ઉપાધિ હરખું ન હાલે ત્યારે ઉપાધિ, અને હરખું હાલે ત્યારે તો ડૂબી જ જાય, એમાં અનાદિ સંસાર થી માનીને પર્યાય પર્યાય આ રાગે જીવો સદાય મતવર્તતા થકા જે પદ માં સુતા છે અને ઊંઘે છે તે પદ અર્થાત તે સ્થાન અપદ છે, અપદ છે તે તમારું સ્થાન નથી એમ તમે સમજો. શ્રી ગુરુ અનંત નિષ્કારણ કરુણા થી વાત કરે છે. કેવી કરુણા છે? નિષ્કારણ કરુણા છે. એટલા માટે ગુરુપદે ઉપદેશ લીધો છે. ઉપદેશ સમ્યક દ્રષ્ટિઓ નો ઉપદેશક નથી ગણ્યા. શું? જે નિગ્રંથ ગુરુ છે એને ઉપદેશક એટલા માટે ગણ્યા છે કે એ કે છે એ નિષ્કારણ પણ કે છે એ સાબિત કરવાની જરૂર નથી. બીજા તો એમ કે ભાઈ એને કઈક સ્વાર્થ હશે ને માટે આવો ઉપદેશ આપતા હશે, અંદર કઈક પોતાનો સ્વાર્થ હશે. શું? જયારે જે નગ્ન દિગંબર સંત છે એના માટે શંકા કરવાની કોઈ જગ્યા નથી. એની શું શંકા કરે? એને તીર્થ માત્ર પરિગ્રહ છે નહીં, અને એની કોઈ વ્યવસ્થા કરે તો એને મંજૂર છે નહીં. પરિગ્રહની તો વ્યવસ્થા કરવાનો સવાલ નથી, વ્યવસ્થા બે જાતની પછી બાકી રહી છે. કપડાં નથી એટલે કપડાંની વ્યવસ્થા કરવાનો સવાલ નથી. હવે એક આહારની વ્યવસ્થા અને એક રહેવાની વ્યવસ્થા, તો કે અમારે અમારે ગામમાં રહેવાનો પ્રશ્ન નથી એટલે ઘરની વ્યવસ્થા ચણાવવાની, અમારા માટે ઉપાશ્રય ચણાવવાની સ્વરૂપ કોઈ જરૂર નથી. હવે એક આહારની વ્યવસ્થા રહે, તો કે 46 દોષ રહીત ઉદ્દેશિક ને આધા કર્મી, અનુદેશિક ને આધા કર્મી આહાર અમારે ખપે નહીં, એટલે એને અપેક્ષા છે એ વાત રહેતી નથી. ખલાસ થઈ ગઈ, નિરપેક્ષ છે એ ઉપદેશ દઈ શકે છે કે આ સ્થાન તમારું નથી, આ સ્થાન તમારું નથી, તમે રાગમાં પીડ્યા છો એ સ્થાન તમારું નથી. બીજાને તો રાગ ને પ્રવર્તિ દેખાય, સમય દ્રષ્ટિ હોય તો રાગ ને પ્રવર્તિ કેમ દેખાય? તમે રાગ કરો, માં રાગમાં પીડ્યા છો, તો કે પણ તમે કરો છો એનું શું એમ થાય? અમે કરીએ છીએ પણ તમે કરો છો એનું શું? એને ઉપદેશ ચડે નહીં. ઉપદેશક પ્રત્યે જેને શંકા હોય, શંકા જાય, એને ઉપદેશ ચડે નહીં, કેમ કે અવિશ્વાસ થઈ ગયો ને, એટલે સમ્યક દ્રષ્ટિ ઉપદેશ આપતા નથી. મોક્ષ માર્ગ પોતે જાણ્યો છે એટલે આંગળી ચીંધી શકે, એ પણ કોણ? જિજ્ઞાસુ જીવ હોય એને. હા, તો ઉપદેશ ચડે, નહીતર ચડે નહીં, નહીતર ન ચડે. ક્યાંક ને ક્યાંક શંકા પીડ્યા વગર અરે એને. Thank you. ચિંતા નથી, ખાય પીને આરામથી સુઈ જઈએ છીએ, એનો અર્થ કે ભવિષ્યમાં શું દુઃખ પડવાના છે એની આજે અત્યારે ચિંતા કરતો. મનુષ્યપણાની એક એક પળ લાખીણી જાય છે એને એ નુકસાન ને સમજતો નથી. ભાઈ કુદરતે વ્યવસ્થા રાખી છે, તને સારો એવો તક મળે એ તકનો તે લાભ ન લીધો તો હવે તને એ તક ન મળે એવી વ્યવસ્થા કુદરતના ઘરમાં છે. પાછી કે બહુ દીર્ઘકાળ પર્યંત પછી આવી તક તને મળશે
નહીં,
માટે સમજી જા. સમજવું હોય તો સમજી જા. હા, એ પાપ આધા કર્મી એટલે પાપ, પાપ કર્મી જેમાં કોઈ હિંસક પ્રવૃત્તિ હોય એવી એવો આધા ન લેવો. હિંસક આહાર ન લે, ઉદ્દેશક આહાર ન લે, એટલે 46 દોષ માં બે માં આવી જાય છે, બે પ્રકાર આવી જાય છે. આ તો શું કૃપાળુદેવે બહુ સરસ વચન આપ્યું છે, અનંત કાળ દેહ ને અર્થે આત્માને ગાળ્યો. હવે આ ભવે પણ તારે દેહ ને અર્થે આત્માને ગાળવો છે, દેહ અર્થે જીવન જીવવું છે કે આત્મા અર્થે જીવન જીવવું છે, આ સવાલ છે. આ નક્કી કરવા, નિર્ણય કરવા જેવો વિષય છે. જીવે નિર્ણય કરવા જેવો વિષય છે કે તારે દેહાર્થે જીવન જીવવું છે કે આત્માર્થે, એક નક્કી કરી લે. જો દેહાર્થે જીવન જીવવું છે તો અનંત કાળે એમ જીવન જીવો છે, એમને આ ભાવ ચાલ્યો જશે, આ ભાવ હારી જઈશ. આત્માર્થે જીવન જીવવું હોય તો દેહને ભલે ગાળવો પડે, આત્માર્થે જીવન જીવવા માટે એક વાર ભલે દેહને ગાળવો પડે. ગાળવો પડે એટલે દેહ ભલે ક્રશ થઈ જાય, દેહ ભલે નિર્બળ થઈ જાય શરીર, પણ જો આત્મા આત્મસિદ્ધિ આત્માની સિદ્ધિ થતી હોય તો દેહની પરવા કરવા જેવું નથી. જો શરીરની જ પરવા કરવા જેવું નથી તો પછી શરીરના સગા અને શરીરના સંયોગો અનુકૂળતાના એની પરવા કરવાનો પ્રશ્ન રહેતો નથી. આમ છે, કેમ કે પોતાના શરીરની જ એને પરવા નથી, એને બીજી શરીર પરવા રહી, પછી વાત પૂરી થઈ ગઈ બધી. એટલે એને કોઈ પ્રતિબંધ પછી નડે, દેહ પ્રતિબંધ નથી એને, સમાજ પ્રતિબંધ નથી એને, કુટુંબ પ્રતિબંધ નથી એને, સંકલ્પ વિકલ્પનો પ્રતિબંધ હવે ટાળો રહીએ છે. ધર્મસ્થાન ને વેદી ના આરપાર નીકળી જાય એવા છે. એ નાગનો રસ ચડી ગયો છે જીવને સંસારમાં, એના રસ ઉતારવાની વાત છે બધી. એ રસ ચડી ગયું તો જિંદગી ક્યાં પૂરી થઈ જશે તને ખબર પડશે કે તમારું સ્થાન નથી. અપદ છે, અપદ છે એટલે તમારું સ્થાન નથી, તમારું સ્થાન નથી. જ્યાં તમારું સુવાનું સ્થાન નથી ત્યાં હોઈ ગયા છો એમ કે છે. ઉઠો, તને ઉઠાડે છે એમ તમે સમજો. બે વાર કહેવાથી અતિ કરુણા ભાવ સૂચિત થાય છે. શું એ તે તો પદમ ઇદમ ઇદમ અપદમ ઉપર લીધું છે ને, સુપ્તા યસ્મિન અપદમ અપદમ બે વખત દીધું છે. અપદમ અપદમ તદ વિભુધ્યમ અંધા. હે અંધ પ્રાણીઓ, તમે એમ સમજો કે સુવાનું સ્થાન નથી, નિરાત કરવાનું સ્થાન નથી, નિરાતે જીવન ગાળવું એ પ્રકારે એ સાચું જીવન નથી. તમારું પદ આ છે, આ છે, આ શુદ્ધાત્મ પદ છે, તે તમારું પદ છે, એ સિવાય તમારું કોઈ પદ નથી. એ કે છે કે તમારું પદ આ છે, આ છે, કે જ્યાં પદમાં શું છે, શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ, શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ છે. કેવી છે શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ? કે નિજ રસને અતિશયતાને લીધે સ્થાયી ભાવપણાને પ્રાપ્ત છે, અર્થાત સ્થિર છે, અવિનાશી છે. શું કે છે? એમાં નિજ રસ અતિશય ભરેલો છે, આત્મરસ, ચૈતન્ય રસ, આનંદ રસ, અમૃત રસ અતિશય ભરેલો છે. કેટલો અતિશય ભીડો છે? કે એના ભાર ને લઈને સ્થાયી ભાવ પણ એને પ્રાપ્ત છે. હલે એવો બહુ વજન દાગીનો હોય તો હલે નઈ ને હલાવ્યો પણ હલે નઈ. મકાન પાયો ખોદી કરે છે, મકાન ને પછી કોઈ ધક્કો મારે હલી જાય છે? મકાન ને ધક્કો મારે તો હલી જાય તો ન હલે. સ્થાયી છે મકાન, એક જેમ સ્થાયી છે એમ આત્મા નું શુદ્ધ સ્વરૂપ છે એ સ્થાયી છે. કેમ સ્થાયી છે? કે નિજ રસ ની અતિશયતા ને લીધે સ્થાયી છે. કેવું પદ રચ્યું છે? શું શુદ્ધો શુદ્ધ સરસ ભરત સ્થાયી ભાવત્તમ હતી, એ સ્થાયી ભાવ ને પ્રાપ્ત થયો છે. કેમ કે નિજરસ ના ભાર ને લીધે નામ લીધું છે. કેટલો કહેવામાં રસ કેટલો છે, કહેવાનો રસ કેટલો છે? શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ ત્યાં પણ બે વખત વાપર્યું, શુદ્ધતા ને બે વખત વાપર્યું. એ ખાસ શુદ્ધતા નો વિષય આવે ત્યારે કૃપાલદેવે પણ 863 માં આવેલો છે. ચૈતન્ય ધાતુ નિજ રસ ની અતિશયતા ને લીધે સ્થાયી ભાવ પણ પ્રાપ્ત છે, અર્થાત એ સ્થિર છે. કેટલી સ્થિર છે? કે અવિનાશી છે. ક્યારે પણ પોતાનું સ્વરૂપ અસ્થાયી થઈને એમાં ફેરફાર થાય કે નાશ થાય એવું બનવાનું નથી. વિનાશી નથી, ભાઈ તો વિનાશી પણાનો છે. અવિનાશી છું એમ જે અંદર માં આવ્યું એટલે ભાઈ બધો ગયો. વસિષ્ઠ ભગવાન ની સ્તુતિ માં છે કે નહીં? અવિનાશી અવિકાર પરમ રસ ધામ હે, પરમ રસ નું ધામ છે. સિદ્ધ પદ છે એવું જ બધાનું પદ છે, એટલે એની જગ્યાએ હું કરો એટલે ભાવના થઈ ગઈ, આત્મભાવના થઈ ગઈ. હું અવિનાશી છું, આત્માના ચૈતન્યના પરમ રસનું નિધાન છું, એમ જ મારો નિવાસ છે, એ જ મારું પદ છે. એ સિવાય જગતમાં કોઈ મારું પદ, શરીરે મારું પદ નહીં, ને મકાને મારું પદ નહીં, ને કોઈ મારું પદ, ને કોઈ હોદ્દો હોય તો એ કોઈ મારું પદ નહીં. એવું આત્મરસ છે, એમાં મસ્ત થાય આખી દુનિયા છૂટી જાય, દુનિયાના બધા કનેક્શન છૂટી જાય. હા, બધા જગતના કોઈ રસ જ રહે નહીં, પછી ક્યાં સવાલ છે? અહીં શુદ્ધ શબ્દ બે વાર કયો છે, શુદ્ધ શુદ્ધ એમ લીધું ને, એ દ્રવ્ય ને ભાવ બંને ની શુદ્ધતા સૂચવે છે, એમ લીધું. શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ દ્રવ્ય પણ શુદ્ધ છે અને સ્વભાવે પણ શુદ્ધ છે. દ્રવ્ય શુદ્ધ ને ગુણે પણ શુદ્ધ છે, અને એમ જે શુદ્ધ સ્વીકાર્યો ના પર્યાય પણ શુદ્ધ છે. જાઓ એવા શુદ્ધ ને સ્વીકાર્યો ક્યાં? પર્યાયમાં તો પર્યાય શુદ્ધ થઈ ગયો. દ્રવ્ય શુદ્ધ તો એ પર્યાય પણ શુદ્ધ થઈ ગયો. સર્વ અન્ય દ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્ય શુદ્ધ છે. બીજા બધા દ્રવ્યોથી, પાંચેય દ્રવ્યોથી જુદો હોવાને લીધે જાતિ અપેક્ષાએ પાંચ અને સંખ્યા અપેક્ષાએ પરમાણુ અનંત આનંદ છે. કાળાણુ સંખ્યા છે, બાકી ત્રણે એક એક છે. શું? એ સર્વ અન્ય દ્રવ્યોથી જુદા હોવાને લીધે, પોતે જુદો હોવાને લીધે આત્મા દ્રવ્ય શુદ્ધ છે. દ્રવ્ય થી પણ આત્મા શુદ્ધ છે, એટલે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યની મિલાવટ થઈને અશુદ્ધતા થઈ નથી. ઘીમાં વેજીટેબલ ઘી નાખેલું હોય તો ઘી અશુદ્ધ ગણાય, સોનામાં ચાંદી ભેળવી હોય તો સોનું અશુદ્ધ ગણાય. આમાં તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને ક્યારેય મળતું નથી, એક દ્રવ્યને બીજું દ્રવ્ય પ્રાપ્ત નથી થતું, મળતું નથી. માટે આત્મા દ્રવ્ય શુદ્ધ છે. અને પરના નિમિત્તે થતા પોતાના ભાવથી રહિત હોવાને લીધે ભાવે પણ શુદ્ધ છે. પર નિમિત્તે જે રાગાદી ભાવોથી આ પોતાના છો, એ પોતાના ભાવોથી પણ પોતાના સ્વરૂપે તો રહિત જ છે, ભાવ કર્મથી પણ રહિત છે, માટે ભાવે પણ શુદ્ધ છે. દ્રવ્ય શુદ્ધ છે અને સ્વભાવે પણ શુદ્ધ છે. અહીંયા એમ લીધું સ્વભાવે પણ શુદ્ધ છે, પર્યાયમાં છે ને કે ભાવ સંસારનો તો કે ભાવે શુદ્ધ છે, સ્વભાવે ભાવે એટલે અહીંયા સ્વભાવે શુદ્ધ છે, તેનો ભાવ આ છે. જેમ કોઈ મહાન પુરુષ મદ્ય પીને મલિન જગ્યામાં સૂતો હોય તેને કોઈ આવીને જગાડે, કેવી રીતે જગાડે, સંબોધન કરે કે તમારી સુવાની જગ્યા આ નથી, તમે તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે, તે ધાતુ કુધાતુના ભેળથી રહી શુદ્ધ છે અને અતિ મજબૂત છે, માટે હું તને બતાવું છું ત્યાં આવ અને ત્યાં શયન આદિ કરીને આનંદિત થા. આ દ્રષ્ટાંત લીધો છે. કોઈ મહાપુરુષ, મહાન પુરુષ એટલે રાજા લેવો, મહાન પુરુષ એટલે કોઈ ધર્માત્મા ન લેવાય, મહાન પુરુષ એટલે લૌકિકમાં મોટા હોય ને, રાજા હોય દારૂ પીએ, શીખ્યા હોય દારૂ પીએ, એની વાત છે. તો કહેવાય મોટા રાજા હોય દારૂ પીને લથડિયા ખાતો ખાતો પડે કોઈ મલિન જગ્યામાં, એટલે અઠવાડના અઠવાડનું ખાબોચ્યું ભર્યું હોય શેરીમાં, એમાં જઈને પડે. દારૂ છે ગરમ પદાર્થ છે, એટલે શરીરમાં ઉષ્ણતા વ્યાપી ગઈ હોય, એ ગંદા ખાબોચિયામાં પડે, અઠવાડનું પાણી પડ્યું હોય, મહિના બે મહિનાનું ગંદું ગંધાતું હોય, પણ એને ગંધ ન આવે, એને ઓલું દારૂની ગરમીને લઈને થોડુંક ઠંડુ લાગે એટલે લાગે એને સારું, એટલે હુઈ જાય ત્યાં. એ તો ઘેન ચડ્યું હોય, ઘેનમાં ઊંઘ વધારે આવે, અને એ લોકોને ઊંઘ નથી આવતી, દારૂ પીને હોઈ જાય છે થોડોક પીએ, પણ ઊંઘ ઘેન ચડે એટલે ઊંઘ આવી જાય, તો એ ઊંઘની દવા તરીકે ઘણા પીએ છે. તો ખાસ કરીને આયુર્વેદમાં તો છે ને દ્રાક્ષાસો ને બધા આસો છે, એ બધા હળવા દારૂ છે, માઇલ્ડ, બહુ તીવ્ર નહીં. રાત્રે સૂતી વખતે એક ડોઝ પી જવાનો, એને પાચન ન થતું હોય, એને પાચન કરવા માટે ઊંઘ આવે એટલે પચી જાય, કહેવાય કે દવાથી પચ્યો, ખરેખર તો એને આસો પીધો છે એનાથી પચી જાય છે. એને એક તો ઘેન ચડેલું હોય ને એમાં ઠંડા ઓલા પાણીના ખાબો છે એમાં પડે એટલે ઠંડુ લાગે એટલે અહીંયા પીડ્યો રહે, ત્યાંથી ઊભા થવાનું નામ લે નહીં. કે એની દશા, રાજા ઉઠીને ગંદવાડના ખાડામાં પડ્યો હોય એની દશા કેવી લાગે, એને અહીંયા કહે છે કે મલિન જગ્યામાં સૂતો હોય તેને કોઈ આવીને જગાડે છે અને સંબોધન કરે છે, એને જગાડે છે, સંબોધન કરીને જગાડે છે, શું એમને જાગતો નથી, હલાવીને જગાડે છે, જગાડે છે એમ શ્રી ગુરુ બરાબર અંદરથી હલાવી નાખે છે, એવા વચનો છે એમના કે જીવ અંદરથી હલી જાય, એકવાર સંસારથી છૂટી જાય, અંદરથી હલી જાય તો સંસારથી છૂટી જાય. તારી સુવાની જગ્યા આ નથી, આ કોઈ તારી સુવાની જગ્યા નથી, તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે. તારું તો સિંહાસન છે સોનાનું સિંહાસન, તું રાજા છો ભાઈ, તારો પલંગ તો સોનાનો છે, શું એમાં તો બીજી ધાતુનું શેરફેર નથી, શુદ્ધ સોનાનો છે, એકલો સોનાનો પલંગ, અતિ મજબૂત છે. આ તો દ્રષ્ટાંતિ દાદા પૂર્વક લીધું છે, સિદ્ધાંતમાં બધા એ બોલ મેળવવા છે ને, એટલે બધા સુવાની જગ્યાને વિશેષણો વાપર્યા છે એ દાદા પૂર્વક. અતિ મજબૂત છે, માટે હું તને બતાવું છું ત્યાં આવ, ત્યાં શયન આદિ કરીને આનંદિત થા. એ દ્રષ્ટાંત છે. તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડાઈ માંડીને રાગાદિકને ભલા જાણી, એ જ પ્રમાણે આ પ્રાણીઓ સંસારના પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને અનંતકાળથી આ હાલત છે. રાગાદિકને ભલા જાણીને, રાગ મીઠો બહુ લાગે છે, રાગ કેવો લાગે છે, મીઠો લાગે છે, શુભ ભાવ તો મીઠો લાગે, અશુભ ભાવ પણ મીઠો લાગે ક્યારેક, એને શું તમારો દીકરો કેવો ગુણવાન છે જુઓ, શું એવો ગુણવાન પાક્યો છે અમારો દીકરો, એવો ગુણવાન પાક્યો છે કે અમારું નામ દુનિયામાં અમારું નામ ઉજાળશે, ઠીક, એટલો ફોરો ખાય, એટલો ફોરો ખાય, હે તો કીધી તારો એમ કે છે, આના જેવું છે, અઠવાડમાં પડીને રાજી થવા જેવું છે, અનુકૂળતામાં ડૂબી જાય, હું પ્રતિકૂળતા હોય સીધો નો હાલતો, આડો હળો હાલતો હોય ને તો એને વૈરાગ આવે, અરે આ સંસાર આવો છે એમ થાય. સીધો હાલતો હોય એ ડૂબે. એવી રીતે અનાદિથી આમ જ કર્યું છે, અનાદિથી આમ જ કર્યું. સંસારથી અનાદિ સંસારથી માંડીને રાગાદિક ને ભલા જાણે, એને સારો જાણે, સુવાતો ગમતો જાણે, તેમને જ પોતાનો સ્વભાવ જાણે, એટલે એ જ પોતાનું સ્વરૂપ છે, એ જ પોતાનું સ્વરૂપ છે. પણ અમને તો એમ જ ભાવ આવે ને એમ કે શો આ તમે શું કરો છો કે, તો કે લે પણ એ તો બાપને તો એવો જ ભાવ આવે ને, માને તો એવો જ ભાવ આવે ને, ફલાને તો જે જે જાતનો સંબંધ હોય એને તો એમ જ થાય ને ભાઈ. આ જીવે કોઈ ને કોઈ જીવને પિતા પણે, માતા પણે, પુત્ર પણે, પુત્રાદી પણે, માઠું કરવામાં મણા એમ માનીને માઠું કરવામાં મણા રાખે નથી. કોનું એલિટરેશન લીધું છે? માનીને માઠું કરવામાં મણા રાખે નથી. માઠું એટલે ખરાબ, અહી જ મણા એટલે કસર. પોતાનું અહી જ કરવામાં કઈ કસર રાખે નથી. આ મારી ફરજ છે, આ મારી ફરજ છે, મારે મારી ફરજ માટે આમ કરવું. શાસ્ત્ર છે, શું કરવું એના માટે તો એમ કરતો તો મન થાય એમ કે છે. ઠીક, તારું માનીને કરે છો એ તારું માનવાનું તો છોડ એમ કે છે. તો લીધું હતું કાલ રાત્રે આપણે, જ્ઞાની ને ક્યાંય પોતા પણ નથી. તારો મુમુક છું ને, તારો મુમુક તો એમ કે અમે તો અજ્ઞાની છે માટે અમને તો પોતા પણ હોય જ ને, તો તારું કેવી છૂટવાનું હવે? જે પોતાપણું હોવા છતાં પોતાપણું મટાડવા મટાડવાનો પ્રયત્નવાન છે તે મુમુક શું છે આમ લેવું. એટલે કૃપાળુજીનો આધાર લીધો હતો કે મુમુક્ષુતા વર્તમાન ક્યારે થાય, કે જે જે સંયોગોમાં પોતાપણું છે એ મટાડવા એ મટાડતો હોય, એ મટાડવા માટેનો પ્રયાસ કરતો હોય, પુરુષાર્થ કરતો હોય, એને મુમુક્ષુ કહેવામાં આવે છે. નહીં, મટાડવાનો પુરુષાર્થ કરે એને મટે, કે મટાડવાનો પુરુષાર્થ ન હોય એને મટે? મટે તો એ જ્ઞાની થાય, એ પુરુષાર્થથી મટાડીને જ્ઞાની થાય. આ સુધી વાત છે. વસ્તુ કોઈ અપરાધ કરાવતી નથી. શું કે છે? તેમને જ પોતાનો સ્વભાવ જાણીને, એ અમારું સ્વરૂપ છે, અમારો ધર્મ છે, અમારી ફરજ છે, અમારું કર્તવ્ય છે, એમ પોતાનો સ્વભાવ જાણી તેમાં જ નિશ્ચિત સુતા છે, જેને ચિંતા વગર આરામથી જીવે છે. સુતા છે એનો અર્થ છે સ્થિત છે, આરામથી જીવે છે. ભાઈ અમારે બધું પહેલા જરાક આટલું નહોતું સરખું, હવે એવું સરખું થઈ ગયું છે. પહેલાંની વાત જુદી છે, એ તો ગયું બધું. અત્યારે એવું સરખું છે કે હવે કાંઈ એમને ઉપાધિ નથી, એ ખાઈ પીને મજા કરીએ છે. શું પાણીની જગ્યાએ દૂધ પીવું હોય તો વાંધો આવે એવો નથી, માટે હવે વાંધો નથી. હવે કાંઈ પરિશ્રમ નથી, પ્રતિકૂળતા નથી, ઉપાધિ નથી, આધિ વ્યાધિ ઉપાધિ કાંઈ નથી. તો કે બધી રીતે ડૂબેલો છો, એ બધી રીતે ડૂબી ગયો છે. હા, નિશ્ચિત થઈને ડૂબી ગયો છે. ચિંતા કરે તો એ ચિંતાના વિષયનો કોઈ એનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન થાય. ચિંતા નો એને શું વાંધો? કઈ નહીં, જાઓ. તે નિશ્ચિંત થઈને સુતા છે, એટલા માટે પહેલા ચિંતાની વાત આવી કે એક વાર બેચેની આવી જવી જોઈએ. પોતાનું આત્મકલ્યાણ સધાયું નથી અને મનુષ્ય ભાવનો સમય આયુષ્ય ચાલ્યું જાય છે પાણીના પૂરની જેમ, એની ચિંતા થવી જોઈએ એક વાર તો. તેમાં જ નિશ્ચિંત સુતા છે અને સ્થિત છે તેમને શ્રી ગુરુ કરુણાપૂર્વક સંબોધે છે, જગાડે છે અને સાવધાન કરે છે. એ નિષ્કારણ કરુણાશીલ એવા શ્રી ગુરુ એને જગાડે છે કે ભાઈ, તારું કલ્યાણ ને તારું પદ ને આ બાજુ ક્યાંક બીજે છે, તું સૂતો છો એ તારી જગ્યા નથી. સાવધાન એવી રીતે કરે છે કે અવતરણ ચિહ્ન માં લીધું ને એ ઉપદેશ લીધો છે, શ્રી ગુરુ નો ઉપદેશ લીધો છે કે હે અંધ પ્રાણીઓ, તમે જે પદ માં સૂતા છો તે તમારું પદ નથી. મલિન જગ્યાએ તમે સૂતા છો એ તમારું પદ નથી, તમારું પદ કોઈ બીજું છે. નિરાકુળ પવિત્ર આનંદ નું ધામ એ તમારું પદ છે. કોઈ મોટા હોય, કોઈ નાના હોય, તો કોઈ વચલા હોય, કઈ ને કઈ સ્થાન, એ સ્થાન ખરું કે નહીં, કે નહીં એ પદ જ નથી, એ કોઈ પદ નથી. હે અંધ પ્રાણીઓ, તમે જે પદ માં સૂતા છો તે તમારું પદ નથી. તમારું પદ તો શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. આ સાચો પદ છે, એકદમ શુદ્ધ ચૈતન્ય ધાતુ. એ સ્વાત્મ પદ છે, નિજાત્મ પદ એ છે, શુદ્ધ ચૈતન્ય ધાતુ. અદભુત થી અદભુત છે એવું આત્મપદ છે. પરમાત્મા પદ કયો એને? શું એને? પરમાત્મ પદ કહેવામાં, એટલે પરમાત્મા પદ કહેવામાં આવે છે. એ તારું પદ છે, અનુભવ પ્રકાશમાં લીધું છે દીપચંદજી. કે ખરેખર સ્વરૂપે આત્મા પરમેશ્વર હોવાથી શું, અને જેને સંભાળતા પરમેશ્વર પણ પ્રગટ થાય એવો હોવા છતાં શું, નીચ પદ માં ઉચ્ચ પદ માનીને રાચે છે. કોઈ માનપત્ર આપે ને, તો ભાઈ તમે મોટા દાનવીર છો, તમે મોટા ધર્મિષ્ઠ છો, શું તમે આવા છો, તમે આવા છો, આ બધા જગત ના પદ આપે ને, કે નીચ પદ છે. પરમેશ્વર પદ પાસે બધા નીચ પદ છે, એ નીચ પદ માં ઉચ્ચ પદ માનીને રાજીને રાજી થાય છે ને રાચી જાય છે. એ રાજા ને જે બોલા આપણે ખાબો છે, એમાં મજા આવી, એના જેવું છે. કોઈ માન સન્માન ને માન સન્માન નો સમારંભ આપે ત્યારે સમજવું કે ખાબોચિયામાં નાખો એને. ક્યાં નાખો? દારૂ પીવડાવીને નાખો ખાબોચિયા. મજા આવ, હવે નહીં ઉભો થાય જલ્દી. તમારું પદ તો શુદ્ધ ચૈતન્યમય ધાતુ, શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું છે, બહારના કોઈ દ્રવ્યો અંદરમાં ભળ્યા નથી એમ કેવું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળતો, આત્મામાં શરીર ભર્યું નથી અને શરીરમાં આત્મા ભર્યો નથી, પછી બીજી તો વાત રહેતી નથી. પછી ડાક્ટરને પૂછો તો એમ કે આ શરીરમાં ક્યાંય ખાલી જગ્યા નથી, નો વેકેન્સી, ક્યાંય અવકાશ નથી, શૂન્યપણું નથી. પરમાણુ અને આત્મા ઘનિષ્ઠ રીતે જાણે સંકળાયેલા છે. એ કીડી ચાલે ત્યાં ખબર પડે, એ કીડી ચાલે ત્યાં, કીડીનું વજન કેટલું તો એને ખબર પડે, કેમ કે આત્માના પ્રદેશો સ્પર્શ જ્ઞાન કરનારા છે, સ્પર્શેન્દ્રિયો આથી સ્પર્શનું જ્ઞાન કરનારા છે. તો કે એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય જરાય ભળ્યું નથી, એક પરમાણુ શરીરનું સચેતન થયું નથી, અને આત્માના કોઈ પ્રદેશમાં એક પરમાણુનો પ્રવેશ તો નથી, સ્પર્શ સુદ્ધા નથી, પ્રવેશ તો નથી પણ સ્પર્શ પણ નથી બિલકુલ. ભલે અંદર અવકાશ હોય કે ન હોય, આ વિતરાગી વિજ્ઞાન છે. શું? આ વિતરાગી વિજ્ઞાન છે. બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનો તેમજ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે. શું? આત્મા ત્રિકાળ નિર્વિકાર સ્વરૂપે છે, એમાં પર્યાયના વિકારનો પણ મૂળ સ્વરૂપમાં મૂળ સ્વભાવમાં પ્રવેશ નથી. એ તો એને ભૂલો છે એટલે પર્યાયનો વિકાર છે, બાકી મૂળ સ્વરૂપમાં તો છે જ નહીં. અને એવો એ સ્થાયી છે, હંમેશ ને માટે એવો છે, હંમેશ ને માટે, કોઈ કાળે એમાં ફેરફાર થાય એવો નથી. માટે એ પદને ઉલોકીને, એ પદને અનુભવીને તમે આનંદિત થાવ એમ કે છે. એવા તમારા સ્થાયી પદને, આનંદમય પદને, પરમાનંદમય પદને અનુભવીને આનંદિત થાવ એમ કેવું છે. તે પદને તમે પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ એટલે અનુભવ કરો, એવા પદ સ્વરૂપે તમે તમારો પોતાનો અનુભવ કરો એમ કેવું છે, એને પ્રાપ્ત થાવ એમ કે છે. તો આનાથી અનંત નમું લાભું કઈ છે નહીં એમાં. તે પદને પ્રાપ્ત થાવ, શુદ્ધ ચૈતન્ય રૂપ પોતાના ભાવનો આશ્રય કરો. પાદ હાયફન કર્યો છે એટલે એનો અર્થ એમ છે, તે પદને પ્રાપ્ત થાવ તેનો અર્થ એમ છે કે અર્જિલિટીનો એવો અર્થ કરવાનો છે. એનો અર્થ એમ છે કે શુદ્ધ ચૈતન્ય રૂપ પોતાના ભાવનો આશ્રય કરો, એનો આશ્રય કરો, એને અવલંબો. હું આવો શુદ્ધ ચૈતન્ય ધાતુમય છું એમ અંદર અંતરંગમાં અવલંબન, સ્વરૂપનું અવલંબન લ્યો, દેહાદીનું અને વિભાવનું અવલંબન છોડી દો. અવલંબન બે વિરુદ્ધ પદાર્થનું લઈ શકાય નહીં. એ રીતે અહીંયા આચાર્ય મહારાજે અનાદિથી જે અજ્ઞાની પ્રાણીઓ છે એને સૂતા છે અજ્ઞાન અંધકારમાં, મો નિંદ્રામાં એને જગાડ્યા છે. એટલે આ શાસ્ત્ર જ્ઞાની માટેનું છે કે મુનિ માટેનું છે એ વાત નથી, એમ અહીંથી પણ નીકળે છે. કે જે આ સંસાર, આ સંસારથી માંડીને અનાદિથી આ રીતે રાગમાં સૂતા છે એવા અજ્ઞાની પ્રાણીઓને અહીંયા ઉપદેશ છે. એટલે અજ્ઞાની માટેનું શાસ્ત્ર છે, આ કઈ મુનિ માટેનું શાસ્ત્ર છે માટે ન વંચાય એ વાત રહેતી નથી. એ પણ આમાંથી નીકળે છે. એ રીતે અહીંયા 138 કળશ પૂરો થાય છે.